दस लक्षण महापर्वना मांगलिक दिवसों में आजे छठो दिवस उत्तम संयम धर्मनो दिवस है। पांच भावना स्वरूपनी चर्चा करी रहा छे। जे तत्वा सूत्र आचार्य उमा स्वामी द्वारा रचित ग्रंथ छे एना बीजा अध्याय में अध्याय बे में पहला सूत्र थी लईने सातमा सूत्र सुधी ए आत्माना जीवना असाधारण जे पांच भाव छे एनी चर्चा जोवामां आवे छे। जे पांच भावनुं स्वरूप जे जिनवाणीमां भेद ज्ञान ने मुक्तिनो उपाय बतावे छे। भेद ज्ञान सिवाय बीजू कोई मुक्तिनु कारण नथी। ए भेद ज्ञानना स्वरूप ने समझवा माटे बीजी रीते कहीए तो स्वानुभूति ये कोई अपूर्व लब्धि छे। ए स्वानुभूति प्रगट करवा माटे आ पांच भावोनु स्वरूप समझवुं अत्यंत प्रयोजनभूत छे। अने आपणे जे वर्तमान स्वाध्याय सवारे चाले छे गाथा 26 थी गाथा 33 जे स्तुतिनी गाथा चाले छे एनी अंदर पण आ पांच भावनी उपयोगिता शू छे एनो स्वाध्याय जारे आपणे करीशुं त्यारे एनो ख्याल आवशे। ए सिवाय सारी जिनवाणीमां वस्तु जे द्रव्य पर्याय स्वरूप छे अने द्रव्य पर्याय स्वरूप वस्तुनुं जिनवाणीमां कथन होय छे अने ए द्रव्य पर्याय स्वरूप वस्तु छे तो आ पांच प्रकारना भावमां पारिणामिक भाव जे छे पंचम भाव छे ए द्रव्य रूप छे अने बाकीना चार भाव छे औदयिक औपशमिक क्षायोपशमिक ने क्षायिक ए चार भावो पर्याय रूप छे। एनो अर्थ ए थयो के जिनवाणीमां वस्तु जे द्रव्य पर्याय स्वरूपनुं कथन छे तो एनी अंदर आ पांच भावमांथी कोई पण भावनी चर्चा अंदरमां आवेली छे। એટલે જો આપણે આ પાંચ ભાવોના સ્વરૂપને બરાબર સમજતા હોઈએ તો આપણા જ્ઞાનની અંદર એટલી નિર્મળતા એટલું સ્પષ્ટીકરણ થાય કે અહીંયા આ કહેવા માગે છે અહીંયા કહેવાનો આશય આ છે તો આપણને અંદરમાં જીનવાણીનો રસપાન કરવાનો વિશેષ રસનો પરિપાક થાય એ હેતુથી આ પ્રકરણને સમજવું અત્યંત જરૂરી છે। અને એક રીતે સમજો કે એના ઉદાહરણના રૂપમાં જ આપણે એક આ મંગલાચરણમાં નિયમસારનો કળશ 58 લીધેલો છે અને આપણે સમય રહેશે ભાવોનું પ્રકરણ પૂરું થયા પછી જો સમય રહેશે તો જીનવાણીમાં ક્યાં ક્યાં કઈ કઈ ગાથામાં આ ભાવોના સ્વરૂપની મુખ્ય રૂપથી ચર્ચા જોવામાં આવે છે એનો પણ સ્વાધ્યાય કરીશું આપણે, બરાબર। તો જો અહીંયા એક કલશ આપણે જે મંગલાચરણમાં લઈએ છીએ બહુ અદ્ભુત કલશ છે, હા, અંચિત પંચમ ઘતય પંચમ ભાવમ સ્મરંતિ વિદ્વાંસઃ સંચિત પંચાચારા કિંચન ભાવ પ્રપંચ પરિહીણા આ નિયમસારનો જે 58 નંબરનો કલશ છે ને, તો દરેકના ઘરે નિયમસાર ગ્રંથો હશે જ. તો તમારે ઘરે જઈને આ કલશ જોવો અને આ કલશની આગળ પાછળ શેની ચર્ચા આવી છે એ પણ તમે જોશો ને, તો તમને ઘણો આનંદ આવશે. ઘણા મતલબ ઘણું અંદરમાં આમ જાણવાની જિજ્ઞાસા, સમજવાની જિજ્ઞાસા અને સમાધાન થતું જશે. જાણવાની જિજ્ઞાસા થાય એક વાત અલગ, આ સમજ્યા તો જાણવાની જિજ્ઞાસા થાય અને વાંચવાથી જિજ્ઞાસાનું શમન થાય. જે પ્રશ્ન ઉદ્ભવ્યા અને એના જવાબ અંદરથી મળતા જાય ને, જેમ આપણે ગણિતમાં એક્ઝામ્પલ આપ્યું છે, અને ગણવા માટે બેઠા ને જવાબ ના આવે તો ગણિતનો વિષય નહીં ગમે જવા, અને જવાબ આવે તો આનંદ આવે ને. એવી રીતે તમે સ્વાધ્યાય કરશો ને તો બિલકુલ એના ભાવ ખ્યાલમાં આવવા લાગશે કે અહીંયા કહેવાનો આશય આ છે આ છે, તો વિશેષ આનંદ આવશે. તો આ કલશ બહુ સુંદર કલશ છે. શું કહ્યું? અંચિત પંચમ ગત. એ કઈ ગતિની પ્રાપ્તિ માટે? પંચમ ગતિની પ્રાપ્તિ માટે. વાત થઈ ને? તો આ કયો ભાવ? પંચમ ગતિની પ્રાપ્તિ. એટલે પંચમ ગતિમાં કયો ભાવ આવે? પંચમ ગતિની પ્રાપ્તિ માટે. પછી છે પંચમ ભાવમ, એ અલગ. સમજાય કે નહીં? હા, એટલા માટે મેં ફરી લેવડાવ્યું પાછું. હા, તો પંચમ ગતિની તો પ્રાપ્તિ કરવાની છે, પંચમ ભાવને પ્રાપ્ત કરવાનો નથી. પંચમ ભાવ તો હાજરા હજુર છે. એમાં અંતર ખ્યાલ આવે છે? શશિકાંત ભાઈ શું કહ્યું? પંચમ ગતિ અત્યારે આપણને નથી, અત્યારે મનુષ્ય ગતિ છે ને. તો ભલે પંચમ ગતિ નથી, પણ પંચમ ભાવ છે કે નહીં? છે. હવે પ્રાપ્તિ કોની કરવી છે? આપણે પંચમ ગતિની પ્રાપ્તિ કરવી છે. તો સ્મરણ કોનું કરવું? કોની આરાધના કરવી? પંચમ ભાવની, પંચમ ગતિની નહીં. જો તો ખરા, પ્રાપ્ત કરવું છે પંચમ ગતિને, પર્યાયમાં પંચમ ગતિનો ઉત્પાદ કરવું છે, પ્રગટ કરવી છે. પણ એ પંચમ ગતિનું લક્ષ્ય કરવાથી પંચમ ગતિની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે પંચમ ગતિ એટલે સિદ્ધની પર્યાયો, સિદ્ધની પર્યાયો આ પંચમ ભાવના ગર્ભમાં પડી છે. ખ્યાલ આવે છે કે નહીં? જેમ લીંડી પીપરમાં 64 પોરી તીખાશ એના ગર્ભમાં પડી છે ને, તો એને ઘસવામાં આવે તો એમાંથી તીખાશ નીકળે છે. એમાં પંચમ ભાવ, જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ જે છે, એ પંચમ ભાવમાં અનંત પંચમ ગતિની પર્યાયો પડેલી છે. હા, તો જોઈએ છે ને તારે પંચમ ગતિ, તો કહે છે એના શરણમાં જા, એનું અવલંબન લે, એમાં ઠરી જા. તો એમાં જ્યાં ઠર્યો ને, તો બહારમાં પર્યાયમાં, સમજો, પર્યાયમાં ઔદયિક ભાવ નહીં જોવામાં આવે, ઔપશમિક ભાવ નહીં જોવામાં આવે. બાકી કયો રહી ગયો? ક્ષાયોપશમિક ભાવ પણ નહીં જોવામાં. કયો ભાવ જોવામાં આવશે? ક્ષાયિક ભાવ જોવામાં આવશે. બસ. અને એ જે ક્ષાયિક ભાવ પર્યાયમાં પ્રગટ થયો ને, એનું નામ પંચમ ગતિ છે. એનું નામ પંચમ ગતિ છે. પંચમ ગતિ એટલે કાંઈ ઉપર નથી ત્યાં. પંચમ ગતિ એટલે કોઈ ઉપર છે એવું નથી ભાઈયા. કેમ કે એ જે પંચમ ઉપર જે સિદ્ધ શિલા કહેવાય છે ને બટુકભાઈ, સિદ્ધ શિલા, એ ત્યાં તો નિગોદિયા જીવો પણ છે. ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ ને, સિદ્ધોના પેટમાં નિગોદિયા જીવો પણ રહે છે. શું કહ્યું વિનુભાઈ? સિદ્ધોના પેટમાં નિગોદિયા જીવ પણ રહે છે. હા, કે સિદ્ધ ભગવાનને પેટ હોય હરીશભાઈ? હોય પેટ. કેમ કે સિદ્ધ ભગવાન તો નિકલ પરમાત્મા છે, અરંધ ભગવાન સકલ પરમાત્મા છે. એમને શરીર છે, ચાર અઘાતીકરણ છે ને, એટલે શરીર જોવામાં આવે છે. પણ સિદ્ધ ભગવાને તો આઠે કર્મનો નાશ કર્યો છે, એટલે એમને બહારમાં દેહ ક્યાં જોવા? એમને તો માત્ર અમૃતિક એવો શુદ્ધાત્મા જ્ઞાન શરીર છે ત્યાં તો. છડાલામાં લખ્યું ત્યાં આગળ, જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહંતા છે છડાલાની અંદર, તે હે નિકલ અમલ પરમાતમ ભોગે શર્મ અનંતા. તો સમજ ધ્યાનથી, એ સિદ્ધ ભગવાનના પેટમાં અનંત નિગોદિયા હશે એનો અર્થ શું? કે ત્યાં પેટ નથી, પણ એ જે સમજો મહાવીર ભગવાન ઉપર બિરાજે છે, તો એમનું એપ્રોક્સિમેટ લગભગ જે 7 ફૂટનો દેહ હતો ને, તો આત્માની અવગાહના પણ એટલી હતી. તો હવે જે મોક્ષે પધાર્યા ને, તો ત્યાં સિદ્ધશિલાની ઉપર બિરાજે છે, તો એમનો આત્મા એ રૂપે જે પાવાપુરીથી મોક્ષે પધાર્યા, તો સમશ્રેણીએ બિરાજે, સમશ્રેણીએ જ્યાંથી યોગ નિરોધ કરીને લીન થાય છે, તો એ જગ્યા પણ સમશ્રેણીએ બિરાજે છે. બરાબર છે? તો એ જે બિરાજે છે ત્યાં એમનો આત્મા છે. હવે એ જગ્યા પર અનંત નિગોદિયા જીવો પણ છે, અનંતની ગોદિયા જીવો રહેલા છે. વિચાર તો કરો, એ જો ક્ષેત્રથી સુખ દુઃખ હોત ને પ્રફુલભાઈ, ક્ષેત્ર અને આ ક્ષેત્રથી જો સુખ દુઃખ હોય, તો પછી ત્યાં એક જીવ એવો છે કે અનંત સુખી છે સિદ્ધ ભગવાન, અને બીજો એક જીવ એવો છે કે અનંત દુઃખી છે. એક જીવ સૌથી વધારે સુખી અને બીજો જીવ સૌથી વધારે દુઃખી. જગ્યા ક્યાં છે? એની એ જગ્યા છે. જો ક્ષેત્રથી સુખ ને દુઃખ હોય, તો આવો વિરોધાભાસ જોવામાં આવવો જોઈએ નહીં. એ નક્કી થાય છે ક્ષેત્રથી કોઈ સુખ દુઃખનો સંબંધ નથી. આ નરકની અંદર અસુરકુમાર દેવો જાય છે કે નથી જતા? લડાવવા માટે જાય છે ને. તો નરકમાં જે ક્ષેત્રગત દુઃખો છે, એમને દુઃખ થાય કે ના થાય? એમને નહીં થાય, ખ્યાલ છે? એ અસુરકુમાર દેવ તો લડાવવા માટે જાય છે ને, તો નરકમાં જે દુઃખો ક્ષેત્રગત છે એમને નહીં થાય, ખ્યાલ આવે છે કે નહીં? જેમ સમજો કે જેલની અંદર જેલર હોય કે ના હોય, જેલમાં જેલર હોય ને, તો જેલમાં જે કેદી છે એને જે દુઃખ છે એવું જેલરને છે નથી. જગ્યા તો એક, ક્ષેત્ર એ પણ જેલમાં રહે છે અને કેદી પણ ત્યાં રહે છે, પણ એને દુઃખ નથી. એ બતાવે છે ક્ષેત્ર સાથે સુખ દુઃખનો સંબંધ નથી. અંદરમાં ભાવોમાં મલિનતા છે કે નિર્મલતા છે એના ઉપર સુખ દુઃખનો સંબંધ છે. તો જુઓ જરા, હવે ખ્યાલ આવે છે ને? તો બોલે આપણે શું? અંચિત પંચમ ગતય. તો પંચમ ગતિની શું કરવાની છે? પ્રાપ્તિ કરવાની છે. તો કે છે, કોની આરાધના કરવી? દેવશાસ્ત્ર ગુરુની આરાધના કે ના? એક વાત કહું વિશેષ જરા, આ જે 5 ભાવો છે ને, એમાં દેવશાસ્ત્ર ગુરુ આવ્યા કે ના આવ્યા? 5 ભાવોમાં ક્યાંય? 5 ભાવોમાં આ બહારમાં જે દેવશાસ્ત્ર ગુરુ, જે બહારમાં જેમની આપણે આરાધના કરીએ છીએ ને, સાચા દેવશાસ્ત્ર ગુરુ 24 તીર્થંકર ભગવાન, કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય વગેરે, અને એમના દ્વારા રચાયેલી જીનવાણી, એ આત્માના દ્રવ્યમાં પણ નથી, આત્માના ગુણમાં પણ નથી, અને એ બધું આત્માની પર્યાયમાં પણ નથી. સમજાય છે? અને આ જે ભાવો ચાલે છે, કોના ભાવો ચાલે છે? આત્માના ભાવ છે. એનો અર્થ મારે એ બતાવવું છે કે એ બધું છે એ પ્રમાણની બહારની વસ્તુ છે. જરા સમજો થોડોક વિષય. પ્રમાણમાં શું આવે? પ્રમાણમાં દ્રવ્ય ગુણ અને પર્યાય, દ્રવ્ય ગુણ અને પર્યાય, જે આખી બોડી છે, વસ્તુ જે છે, એને પ્રમાણનું દ્રવ્ય કહેવાય. પ્રમાણ, તો પ્રમાણનું દ્રવ્ય હોય ને, એમાં પરદ્રવ્યની એન્ટ્રી ન થાય, પણ પ્રમાણના દ્રવ્યમાં પર્યાયનો નિષેધ નથી હોતો. ફરીથી, પ્રમાણનું જે દ્રવ્ય કહ્યું એમાં પર્યાયનો નિષેધ નથી હોતો, એટલે પર્યાયનો ત્યાં સ્વીકાર છે પ્રમાણના દ્રવ્યમાં. બરાબર છે? હવે જ્યારે ત્રિકાલી દ્રવ્યની વાત કરતા હોઈએ, એક પ્રમાણનું દ્રવ્ય અને બીજું કયું દ્રવ્ય? ત્રિકાળી દ્રવ્ય. તો ત્રિકાળી દ્રવ્ય એટલે સમ્યક દર્શનનો વિષય, જેનું નામ પંચમ ભાવ. ત્રિકાળી દ્રવ્ય એ સમ્યક દર્શનનો વિષય છે, એનું નામ શું કહ્યું? પંચમ ભાવ. તો હવે મારે તમને, હું તમને પૂછું, એ જે પંચમ ભાવ છે એમાં પર્યાયનો નિષેધ આવ્યો કે ના આવ્યો? આવી ગયો ને? કેમ કે પંચમ ભાવ તો દ્રવ્યરૂપ છે, પંચમ ભાવ તો દ્રવ્યરૂપ છે, અને બાકીના 4 ભાવ કેવા છે? પર્યાય રૂપ છે. અને પંચમ ભાવ તો ઓનલી ત્રિકાલી, ત્રિકાલી ધ્રુવ કાયમ રહેવા વાળો, એક રૂપ રહેવા વાળો ભાવ, એ પંચમ ભાવ છે. તો પંચમ ભાવમાં પર્યાયનો નિષેધ આવે છે. બીજી રીતે કહીએ તો ત્રિકાલી દ્રવ્યમાં પર્યાયનો નિષેધ છે. એથી આગળ કહીએ કે સમ્યક દર્શનના વિષયમાં પર્યાયનો નિષેધ છે. બરાબર છે શ્રેયસભાઈ? પણ પ્રમાણના દ્રવ્યની જ્યારે વાત કરીએ, પ્રમાણનું દ્રવ્ય જેમ સિદ્ધ ભગવાન છે તેમનો આત્મા અને એમની પર્યાયમાં નિર્મળતા પ્રગટી, તો આખું તમે લઈ લો દ્રવ્ય પર્યાયવાળી વસ્તુ, તો એ આખી કયું દ્રવ્ય કહેવાશે? પ્રમાણનું દ્રવ્ય કહેવાશે. જેમ દ્રષ્ટાંત ને, સોનું 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 પકડો તો ત્રિકાળી થઈ ગયું, અને વિંટી વિંટી ખાઈ લો તો પર્યાય થઈ ગઈ, પણ સોનાની વિંટી આખું થઈ ગયું. સોનાની વિંટી એટલે સોનું પણ આવ્યું અને વિંટી ઘાટ પણ આવ્યું, તો એ આખું પ્રમાણ થઈ ગયું. એ શું થઈ ગયું? પ્રમાણ થઈ ગયું. પ્રમાણમાં દ્રવ્ય પણ આવે અને સાથે શું આવે? પર્યાય પણ આવે. એટલે પ્રમાણના દ્રવ્યમાં પર્યાયનો નિષેધ હોતો નથી. અને ત્રિકાળી દ્રવ્યની વાત કરતા હોઈએ તો એમાં પર્યાયનો શું છે? નિષેધ જોવામાં આવે છે. તો આદરણીય લાલચંદભાઈનું એક વાક્ય બધાએ સાંભળેલું હશે મોટે ભાગે, પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. તો આ દેવશાસ્ત્ર ગુરુ છે ને, એ પ્રમાણની બહાર આવ્યા. સમજણ પડે છે? કેમ કે મારા દ્રવ્ય ગુણ પર્યાયથી તો બહારની ચીજ થઈ ગઈ, એ તો પ્રમાણની બહાર ગયા. અને આપણા ધંધા વ્યાપારની દુકાનો ને એ બધું, હા એ બધું પણ પ્રમાણની બહાર. અને પ્રોપર્ટી, પેલી બે પ્રકારની પ્રોપર્ટી કહેવાય ને અમારે, એવું કહેવાય કે પેલી આ રૂપિયા પૈસા જે સિલિંગ તમારા, હા એ જે છે ચલ, અને જે પેલી કહેવાય ને આપણે મકાન છે, દુકાન છે, બ્લોક બધે શું કહેવાય છે ને, સ્થાવર મિલકત કે શું કહેવાય, બરાબર છે ને? હા હા, ફિક્સ એ કહેવાય ને. હા તો એ એ જે છે એ બે પ્રમાણની બહાર કે પ્રમાણની અંદર આવે, એ બધું છોકરા છોકરી કુટુંબ પરિવાર એ બધું પ્રમાણની બહાર છે. એટલે પહેલો તારે ધર્મની શરૂઆત કરવી હોય તો પહેલા નંબરમાં પ્રમાણની બહાર જવું નહીં, આ શરત છે. અને આ જીવ અનાદિકાલથી પ્રમાણ જેની બહાર નથી જવું ને, પોતાના દ્રવ્યગુણ પર્યાયની બહાર નથી જવાનું. વિચાર કરો તો પહેલાં પ્રમાણ પ્રમાણના સ્વરૂપનું, એની બહાર જોવાનું જ નથી. અને આ દીવ રાત દિવસ ક્યાં ઉભો છે? પ્રમાણની બહાર ઉભો છે. બોલો હવે હવે એનું કામ ક્યાંથી થાય? સમજાય છે કે નહીં? તો પ્રમાણની બહાર જવું નહીં, એક વાત. પછી આવ્યો ક્યાં? પ્રમાણમાં આવ્યો. હવે કામ તો સમ્ય દર્શનનું કરવું છે, પંચમ ગતિની પ્રાપ્તિ કરવી છે. તો કહે છે હવે પ્રમાણમાં અટકવું નહીં. પ્રમાણમાં અટકવું નહીં એટલે જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ થઈ છે ને, હવે કહે છે પર્યાયની સામે જોવાનું પણ શું કરતું? બંધ કરી દે. પહેલાં પરદ્રવ્યની ફાઇલ ક્લોઝ કરી. સમજ્યા કે નહીં? પહેલાં ભગવાનની પાસે ગયો, દેવશાસ્ત્ર ગુરુ પાસે. પછી એમને કહ્યું કે મારી સામે જોવાથી કામ નહીં થાય, જેવા મારા દ્રવ્યગુણ પર્યાય છે એવા તારા છે. તો ત્યાંથી પલટો માર્યો ને, હા તો અંદરમાં આવ્યું. તો કહે છે પરદ્રવ્યની ફાઇલ ક્લોઝ કરી, હવે કહે છે પર્યાયની ફાઇલને પણ શું કરતું? ક્લોઝ કર. તો બાકી શું રહ્યું? કયો ભાવ? પરિણામે જેનું શું નામ છે બીજું? પંચમ ભાવ બાકી રહ્યો. બસ એ ત્યાં ગયું ને, પરની ફાઇલ ક્લોઝ કરી, પર્યાયની ફાઇલ ક્લોઝ કરી. તો હવે જોયું ક્યાં? પારિણામિક ભાવની સામે જોયું. જોવાવાળું કોણ છે? સમજાય છે વાત? સમજ. જોવાવાળું, જોવાવાળી છે પર્યાય. જોવે છે કોને? પારિણામિક ભાવને. ભાઈ છોકરાઓ બધા ખ્યાલ આવે છે ને યંગસ્ટરને આપણે, હા જોવાનું છે કોને? પારિણામિક ભાવને પંચમ, પણ જોવે છે કોણ એને? પર્યાય. ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે જે પારિણામિક ભાવ છે ને એનામાં તો જોવાની તાકાત છે, જોવાનું કાર્ય એમાં નહીં થાય, એ નિષ્ક્રિય છે. જોવાનું કાર્ય એમાં ન થાય, એમાં તો જોવાની શું છે? તાકાત છે, સામર્થ્ય છે, શક્તિ છે. પણ વ્યક્તિ તો પર્યાયમાં થાય છે, વ્યક્ત પર્યાયમાં થાય છે. તો હવે ફરીથી સમજો કે પારિણામિક ભાવ પંચમ ભાવ છે એને જોવાનું છે, પણ જોનાર કોણ છે? એને પર્યાય. તો જે પર્યાય એને જોવે છે ને, જે પર્યાય એને જોવે છે એ પર્યાય નિર્મળ થઈ જાય છે. કેમ કે પારસમણી હોય, પારસમણી હોય ને, પારસમણીને લોઢું અડાડવામાં આવે તો લોઢું શું થઈ જાય? સોનું થઈ જાય. પારસમણીને લોઢું અડાડો, લોખંડ આયન, પારસમણીને આયન ટચ થાય તો આયનનું શું થઈ જાય? ગોલ્ડ થઈ જાય. એમ કહે છે ભગવાન આત્મા પંચમ ભાવ પારસમણી જેવો છે, અને જે પર્યાય અંદરમાં ટચ થાય છે અને અડે છે તો એ પર્યાય પવિત્ર પૂજનીય થઈ જાય છે ભાઈયા. આ એ કહે છે ભાઈ. હા, માને ભગવાન બનવા માટે પંચમ ગતિની પ્રાપ્તિ માટે, એટલે કે ભગવાન બનવા માટે, સિદ્ધ થવા માટે ભગવાન આત્માનું સ્મરણ કરવાનું છે. બે પ્રકારે ભગવાન કહ્યા, ભગવાન બનવા માટે ભગવાન આત્માનું સ્મરણ કરવાનું છે. ભલે વર્તમાનમાં આપણે ભગવાન નથી બન્યા, પણ ભગવાન છીએ ખરા કે નહીં? જેના માટે ગુરુદેવ શ્રી કહેતા હતા, બધા બોલો હવે, હવે આ અર્થ ખ્યાલ આવવો જોઈએ ભાઈયા, બધા ભગવાન છો, એનો મતલબ બધામાં પંચમ ભાવ છે, બધામાં પારિણામિક ભાવ છે, બધા ભગવાન છો અને ભગવાન થાવા. તો ભગવાન કઈ રીતે થવાય? કઈ રીતે થવાય? કે આ અંદરમાં ભગવાન છે ને પંચમ ભાવ, એની આરાધના કરે. અંચિત પંચમ ગતે પંચમ ભાવમ, આ પંચમ ભાવમાં ઠરે તો ભગવાન બની જાય. આ છે ભાઈ, આ બોલો ક્યાં અઘરું છે આની અંદર, બોલો. હા, બોલો ભાઈ. હા હા, હવે હવે જુઓ કે એ પર્યાયની ફાઇલને બંધ કરવાની કે દ્રવ્યને, પરદ્રવ્યને જોવાનું બંધ કરો. હવે ભગવાન બનવું છે ને તો પર્યાયને આગળ કરશો ને, તો પર્યાયને આગળ કરશો તો દ્રવ્યનો અનુભવ નહીં થાય. દ્રવ્યને જોવા માટે કેમ કે પર્યાયને જોવા જશો તો પર્યાય તો એક સમયની હોય છે. પર્યાયનો મુદત કેટલા સમયની છે? હવે તમે એની સામે જોવા જશો એટલા બધા પર્યાયનો શું થઈ જશે? નાશ થઈ જશે, એક વાત. અને બીજા નંબરમાં પર્યાયને જોવા જશો ને તો વિકલ્પ ઉત્પન્ન થશે, રાગની ઉત્પત્તિ થશે. એ સમયની છે, એક સમયની. એટલે એના કારણે પર્યાયની સામે જોવાની જરૂર પણ નથી. જોવાનું કોની સામે છે? એક ત્રિકાલી દ્રવ્ય પંચમ ભાવની સામે જોવાનું છે. જોનાર કોણ છે? પર્યાય. અને જોનાર છે પર્યાય, જોવે છે કોને? પર્યાયને નહીં. જોનાર છે પર્યાય, પણ પર્યાય પર્યાયને નથી જોતી, પર્યાય પંચમ ભાવને જોવે છે. એ પર્યાય પંચમ ભાવને જોવે છે તો પર્યાયમાં ભગવતપણું પ્રગટ થઈ જાય છે. પર્યાયને ભગવતપણું પર્યાયમાં પ્રગટ કરવા માટે એને પર્યાયમાં કાંઈ નથી કરવાનું, એને માત્ર દ્રવ્યનું સામે જોવાનું છે. આપોઆપ પર્યાયમાં સુધારો થઈ જાય છે. આ એ કહ્યું હતું ને, પણ આંબલીના કાતરાનો ઢગલો હોય એની સામે જોયું અને મોઢામાંથી પાણી છૂટે, એમ પર્યાય દ્રવ્યમાં અભેદ થાય છે. એ જ સમયે પર્યાય પવિત્ર થઈ જાય છે ભાઈયા. જેમ હોય છે ને આપણે આમ કલરિંગ, રંગ હોય રંગ, અને એમાં આપણે આમ હાથ મૂક્યો, આમ હાથ મૂક્યો, અને પછી દિવાલ પર હું આમ મૂકું હાથ, આમ પાંચ આંગળા આમ મૂક્યા અને પછી દિવાલ પર આમ મૂકું, તો અહીંયા પણ પાંચ આંગળા પડશે કે નહીં? જેવી જાત એવી ભાત, આપણે જેવી જાત એવી ભાત દિવાલ ઉપર પડી જશે. એમ કહેશે આ પર્યાય અંદરમાં ગઈને તો દ્રવ્યની જેવી જાત છે ને એવી ભાત શેમાં પડી જાય છે? પર્યાયમાં એવી ભાત પડી જાય છે. દ્રવ્ય જ્ઞાન અને આનંદ સ્વભાવ છે તો પર્યાયમાં પણ જ્ઞાન અને આનંદ શું થઈ જાય છે? પ્રગટ થઈ જાય છે. દ્રવ્યમાં સહેજ ચતુષ્ટય ભરેલા છે તો પર્યાયની અંદર અનંત ચતુષ્ટય પ્રગટ થઈ જાય છે. સમજાય છે? હવે આ તમે કલશ વાંચશો ને જ્યારે જ્યારે, આ આ આ આ રસ આવવું જોઈએ ભાઈયા. જુઓ, આ અંચિત પંચમ ગતે કહ્યું ને, એ પંચમ ગતિ એ ક્ષાયિક ભાવ, એ પારિણામિક ભાવ નહીં. સમજણ પડી ગઈ ને હવે? અંચિત પંચમ ગતે કયો ભાવ? ક્ષાયિક ભાવની પ્રાપ્તિ માટે. ક્ષાયિક ભાવના કેટલા ભેદ કયા હતા? નવ, બરાબર છે ને? હા, અંચિત પંચમ ગતે પંચમ ભાવમ સ્મરંતિ વિદ્વાંસઃ. કોનું સ્મરણ કરે છે? પંચમ ભાવનું સ્મરણ કરે છે. આ એ વાત થઈ ને આપણે પહેલા, હા, કે જ્યાં આનંદ સિદ્ધો બિરાજે છે ત્યાં આનંદ નિગોદિયા જીવ પણ બિરાજે છે. બોલો, વિચાર તો કરો, રહે છે મને બિરાજે તો શું કહેવું, એને રહે છે, દુઃખી છે. આ માને ક્ષેત્ર સાથે કોઈ સુખ દુઃખનો સંબંધ છે નહીં. એટલે અહીંયા જે વાતો ચાલે છે કોની વાત ચાલે? જીવના ભાવની વાત ચાલે છે, બરાબર. એમાં પાંચ પ્રકારના ભાવ જોયા, એમાં પછી દરેકના પ્રભેદ ચાલી રહ્યા છે. તો પહેલાં ઔપશમિક ભાવના કેટલા ભેદ જોયા આપણે? ઔપશમિક ભાવના બે ભેદ, ઔપશમિક સમ્યક્ત્વ અને બીજું ઔપશમિક ચારિત્ર, બે થયા. ત્યાર પછી નંબર કોનું આવ્યું? ક્ષાયો, ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવના કેટલા ભેદ છે? 9 ભેદ છે. કયા કયા છે તો જરા જોઈ લઈએ. ક્ષાયિક દર્શન, પછી હા હા ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય. બરાબર છે. તો કાલે આપણે આનું થોડું ખોલીને ચર્ચા કરી હતી ને કે આ ક્ષાયિક ભાવના જે 9 ભેદ કહ્યા ને, તો અરહંત ભગવાને કેટલા કર્મનો નાશ કર્યો? 4 કર્મનો નાશ કર્યો. ઘાતી કર્મનો નાશ કર્યો ને, તો 4નો નાશ થયો તો 4 પ્રગટ થયા. અનંત દર્શન, અનંત જ્ઞાન, આનંદ સુખ, આનંદ વીર્ય પ્રગટ થયા. તો 4 કહ્યા. હવે 4માંથી પાછા કેટલા કાઢ્યા આપણે? 9 કર્યા. 4માંથી 9 કર્યા ને, તો 9 કેવી રીતે થયા તો જોયું હતું. જરા એક મિનિટ જોઈને આપણે આગળ વધીએ છીએ. સમજો, કર્મ 4 છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મૌન અને અંતરાય. તો હવે આ બાજુ પકડો. જ્ઞાનાવરણનો નાશ થયો. આવરણ એટલે ખબર છે ને, જ્ઞાનની ઉપર આવરણ, નિમિત્ત કર્મ છે ત્યાં આગળ. જ્ઞાનાવરણનો ક્ષય થયો, નાશ કહો કે ક્ષય કહો, જ્ઞાનાવરણનો ક્ષય થયો તો આ બાજુ કયું જ્ઞાન પ્રગટ થયું? ક્ષાયિક જ્ઞાન. એનું બીજું શું નામ કયું હતું? કેવલ જ્ઞાન. ત્રીજું નામ અનંત જ્ઞાન. 3 કહ્યા હતા ને. હા, જોજો હવે, જ્ઞાનાવરણનો નાશ થયો તો ક્ષાયિક જ્ઞાન પ્રગટ થયું, દર્શનાવરણનો નાશ થયો તો ક્ષાયિક દર્શન પ્રગટ થયું, પછી શું આવ્યું? મોહનીય. તો મોહનીય જે છે, મોહનીયના કેટલા ભેદ? 2 ભેદ. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો હવે જરા જોજો, 2 કર્મ પૂરા થઈ ગયા, 2 બાકી રહ્યા, મોહની અને અંતરાય. બરાબર. હવે મોહનીયના 2 ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર. હવે દર્શન મોહનીયનો ક્ષય થયો તો આ બાજુ શું પ્રગટ થયું? ક્ષાયિક સમ્યક્ત્વ. ચારિત્ર મોહનીયનો ક્ષય થયો તો શું પ્રગટ થયું? ક્ષાયિક ચારિત્ર. તો કેટલા થઈ ગયા? 4 થયા ને. કર્મ કેટલા ગયા? 3. 3 કર્મ ગયા, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય ગયા. અને પ્રગટમાં શું શું આવ્યું? અન ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર. કેટલા બાકી રહ્યા? હજુ 4 પ્રગટ થયા પણ 5 બાકી રહ્યા. આ બાજુ કર્મ કેટલા બાકી રહ્યા? 1 કર્મ બાકી રહ્યું. કયું કર્મ બાકી રહ્યું? અંતરાય કર્મ. હવે એમાંથી કેટલા કાઢવા પડશે આપણે? 5 કાઢવા પડશે. તો અંતરાયના ભેદ આપણે અહીંયા લખ્યા છે. અંતરાયના કેટલા ભેદ છે? 5. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય 5 છે. એટલે દાનાંતરાય, લાભાંતરાય, ભોગંતરાય, ઉપભોગંતરાય અને વીર્યાંતરાય. તો 5 પ્રકારના છે આ બાજુ સામે. તો અંતરાય કર્મનો નાશ થયો ને, તો આ બાજુ ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય થઈ ગયું ને. ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય 5 થઈ ગયા. તો 4 અને 5 કેટલા થઈ ગયા? 9. તો આ બાજુ 4 કર્મોનો નાશ થયો તો આ તરફ જીવમાં 9 પ્રકારના ક્ષાયિક ભાવ અથવા એને 9 પ્રકારની લબ્ધિ ભગવાનને જોવામાં આવે છે. આ અહીંયા એનું સ્પષ્ટીકરણ ચાલે છે. અને આ સામે બધા કર્મનો શું થઈ ગયો? ક્ષય થયો. હો, ઉપશમ નહીં, એટલે સત્તામાંથી ઉડાડી દીધા છે. હવે એ અરહંત ભગવાને જે આ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાયનો ક્ષય કર્યો ને, તો ભવિષ્યમાં ઘણા વર્ષો, ઘણા ઘણા વર્ષો પછી ઉદયમાં આવે કે ના આવે? આવે કે ના આવે? કેમ? સત્તામાંથી ઉડાડી દીધા છે. ઉપશમ નથી કર્યો. આ ઉપશમ કર્યો હોય તો તકલીફ પાછી, ઉપશમ કર્યો તો શું થાય? પાછા ઉદયમાં આવે, દબાયેલા હોય. પણ અહીંયા દબાવવાની વાત નથી, એ તો ક્ષયની વાત છે. તમને આના પરથી એ પણ ખ્યાલ આવવો જોઈએ, આગળ આવશે, ઉપશમ કરતાં ક્ષયમાં વધારે પુરુષાર્થની જરૂર છે. ખ્યાલ આવ્યો કે ના? ઉપશમમાં તો ખાલી દબાવે, અને ક્ષયમાં તો અંદરમાં જે સત્તામાં પડેલા હતા એને પણ ખેરવી નાખ્યા છે. હવે ઉદયમાં આવવાનો પણ ભવિષ્યમાં પ્રશ્ન નથી. બરાબર. જુઓ, હવે ક્ષાયિક ભાવના એ પ્રમાણે 9 ભેદ થયા. આ બહારમાં આપણી સંપત્તિ, પ્રોપર્ટી વગેરે જે બધું મળ્યું છે ને આપણને, બોલો હવે એનો નાશ થઈ જાય કે ના થઈ જાય? રહે, થઈ જાય કે રહે? નાશ થઈ જાય. અને ભગવાનને આજે વૈભવ પ્રગટ્યો છે એ હા ક્યારે નાશ થાય? ક્યારે નાશ ન થયા. હા, એને આપણે તમારે કહો છો ને લાઈફ ટાઈમ વેલિડિટી કે શું કહેવાય, આ મોબાઈલ આપણા કાર્ડમાં આવે છે લાઈફ ટાઈમ વેલિડિટી. આ ભગવાનને જે સુખ પ્રગટ થયું છે કેવું છે હરીશભાઈ? લાઈફ ટાઈમ. લાઈફ ટાઈમ એટલે જ્યાં સુધી એ રહેશે ને, કે ક્યાં સુધી રહેશે? અનંતકાલ સુધી. અનંત 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 અનંત. એક તમને વાત ખ્યાલ છે, આપણો ભૂતકાળ મોટો કે ભવિષ્યકાળ મોટો પ્રફુલભાઈ? આ જીવ ક્યારનો છે? પંચમ ભાવ ક્યારનો છે? અનાદિથી છે. ક્યાં સુધી રહેશે? અનંતકાલ સુધી છે ને. અને એને પ્રતિ સમય પર્યાય પણ થાય છે. દ્રવ્ય હોય ને પર્યાય ના હોય એવું બને નહીં. દ્રવ્ય પર્યાયનું જોડું જોઈએ હંમેશા શ્રેયસભાઈ, બરાબર છે? હવે અનાદિથી છે, ભૂતકાળ તો ગયો ને, અનાદિથી છે અને ભવિષ્યકાળ બાકી છે. તો ભૂતકાળ મોટો કે ભવિષ્યકાળ મોટો? હા, બંને સરખા કરશો તો પણ તકલીફ પડશે તમારે. કેમ કે સમજો કે અહીંયાથી લગભગ સમજો કે લાખો કરોડો વર્ષો પૂરા કરી દીધા, અબજો વર્ષો પૂરા થઈ ગયા. અબજો શું? ઢગલાબંધ વર્ષો. એના કરતાં અબજોના મલ્ટિપ્લિકેશનમાં કરો ને જેટલા કરવા હોય, એટલા વર્ષો પૂરા થઈ ગયા પછી. એટલા વર્ષો પૂરા થઈ ગયા પછી ભૂતકાળ મોટો કે ભવિષ્યકાળ મોટો? હા, હે, તો એ નિયમ છે કે ત્રણેય કાળ અહીંયાથી સ્ટાર્ટ કરો ને ઘણો બધો કાળ પૂરો થઈ જાય ને પછી પણ માફ કરવામાં આવે તો હંમેશા ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ અનંતકાળ મોટો હોય છે. ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ હંમેશા અનંત ગણો મોટો હોય છે. કે ભાઈ આ ભૂતકાળ આટલો ગયો પછી આના આમાં પ્લસ બીજો અનંતકાળ થોડો એડ કરો, અનંતના પણ ઘણા ભેદ છે, તો એટલું એડ કરો ને. તો કહે છે એ એડ કરો ને, તો પણ એડ કરો, તો પણ એની સામે પાછો ત્યાંથી સ્ટાર્ટ કરો, ત્યાંથી સ્ટાર્ટ કરીને પછી આગળનો અનંત પકડો, તો એ કહેશે કે આ પેલો બધો ભૂતમાં ગયો એના કરતાં પેલો કાળ અનંત ઘણો મોટો છે. હે, હા, પણ એ કહેશે ને કે આપણને એમ લાગે કે આ બધું ભૂતમાં જેમ જેમ પાસ્ટ થાય છે ભૂતકાળમાં એડ થતું જાય છે, અને ભવિષ્યકાળનું જે અનંત છે એમાંથી શું થતું જાય છે? માઇનસ થતું જાય છે. તો આપણને એમ લાગે કે પેલું ઓછું થવું જોઈએ અને પેલું શું થવું જોઈએ? વધવું જોઈએ. પણ એવું નથી ભાઈ, આ ખ્યાલ આવે છે કે નહીં? હા, કે આવું કેવી રીતે હોય કે બધું કેવલ જ્ઞાનમાં ખબર પડે ભાઈ? અત્યારે ખબર નહીં પડે, ખ્યાલ આવે છે કે નહીં? આ એવું છે. આ એટલે એના પરથી વિચાર કરો કે ભાઈ આત્માની આરાધના કરીને ભગવાન બની ગયા ને, તો ભૂતકાળ જે દુઃખનો છે એના કરતાં અનંતકાળ સુખ ભોગવવાનો કાળ કેવો છે આપણા માટે? એના કરતાં અનંત ઘણો મોટો કાળ છે. આ આવું છે ભાઈ, જુઓ. બાકી રખડતા સંસારમાં રખડપટ્ટી કરતા કરતા એવા કાંઈ પરિણામ કર્યા કે જેના કારણે આ વાત સાંભળવા મળી ગઈ ભાઈ. આ અને હવે પછી બીજી બધી દુનિયાદારીમાં વાતો ગમાવે અને પોતાના હિત માટે સમય ના કાઢે તો ટોડરમલજી કહે છે કે તારા અભાગ્યનો મહિમા અમારાથી કહ્યો જતો નથી ભાઈ. શ્રીમદ રાજચંદ્રજી કહે છે એક વાત કે સ્મશાનમાં રાખ થાય ને, આ શરીરની શું થઈ જાય? સ્મશાનમાં રાખ થઈ જાય. તો એ કહે છે કે આ શરીરના પરમાણુઓ છે ને એ સ્મશાનની રાખની પૂર્વ પર્યાય છે. શું કહ્યું બાગડાજી? આ શ્રીમદજી કહે છે કે આ આપણને શરીર બહુ ગમે છે ને, કેટલું વાલું શરીર છે. એ કહે છે સ્મશાનની રાખની પૂર્વ, વાત સાચી છે કે ખોટી છે? પૂર્વ પર્યાય છે ને, આની ભવિષ્યની પર્યાય કઈ છે? સ્મશાનની રાખ છે. તો મારે તો એમાંથી જુદું કહેવું છે, હું જુદું કહેવા માંગુ છું. તો શરીરની વાત થઈ, મારે તો એ કહેવું છે કે જીવ આખો દિવસ પાપના પરિણામ કરે છે, પોતાના હિતનો વિચાર આવતો નથી અને કહેવાય ને એકદમ વિષય ભોગને એની અંદર રચ્યું પચ્યું રહે છે, ધર્મની વાત સુહાતી નથી. તો જેમ કહ્યું ને કે આ શરીરના પરમાણુઓ છે એ સ્મશાનની રાખની પૂર્વ પર્યાય છે ને, એમ તને આ વાત અંદરમાં હિત કરવાનો અંદરમાંથી ઉત્સાહ આવતો નથી, તો આ હોય છે ને આ વંદા ગરૂડી કૂતરા બિલાડા ગધેડા વગેરે ભૂંડ વગેરેની પર્યાય છે ને, એ ભગવાન કહે છે કે એ કાગડા કૂતરા વગેરેની આ પૂર્વ પર્યાય છે. ખ્યાલ આવે છે કે નહીં? મતલબ આ જીવની એ બધી કઈ પર્યાયો સમજવી? ભવિષ્યની પર્યાય. જેમ સ્મશાનની રાખ એ આ દેહની ભવિષ્યની પર્યાય છે ને, એમ સમજવું કે આત્માની આરાધના ના કરીએ તો એ નરકના અને નિગોદના ભવ એ મારી ભવિષ્યની પર્યાય સમજવી ભાઈ. આ કોઈ પોપાબાઈનું રાજ નથી. આ કે નહીં, આપણે તો ફોડી નાખીશું ગમે તે કોઈને. આપણી લાગવગ બહુ છે, આપણા કોન્ટેક બહુ છે. નરકમાં જઈશ તો મોબાઈલ જ નહીં મળે, શું કોન્ટેક કરીશ તું બોલ? હે, મોબાઈલ નહીં મળે. હે, અહીંયા તો તારું પુણ્યનો ઉદય એવો છે, આ બાને સવારે વાગ્યું ને, હમ, તો કેટલા માણસો ભેગા થઈ ગયા, 200 માણસ ભેગા થઈ ગયા ને, હે, હોસ્પિટલમાં એડમિટ કર્યા હોય તો 200 માણસ ખબર પૂછવા જાય કે ના જાય, એટલું પુણ્યનો ઉદય છે તારું. નરકની અંદર ખબર જોવાવાળા નથી હોતા, ખબર લેવાવાળા હોય છે. બેમાં અંતર ખ્યાલ આવે છે, ખબર જોવાની ખબર લેવાની નથી કહેતા. મારવામાં ધડાધડ તો કહે છે, એની બરાબર શું લઈ નાખી, બરાબર ખબર લઈ નાખી. તો નારકીઓ છે, જન્મતા વેત જ, અને ઓછામાં ઓછા 10,000 વર્ષનું આવ્યું, મિનિમમ 10,000 યર. આ કોઈ ગપ્પા નથી, પાછા એમ નહીં સમજવું કે આ તો ગભરાવા માટે છે, આ બિલકુલ રિયલ ટ્રુથ છે. ખ્યાલ આવે છે કે નહીં? ઓછામાં ઓછા 10,000 વર્ષની સ્થિતિ હોય છે, અને એવી જાતિના દુઃખ હોય છે. તો ગુરુદેવ તો કહેતા હતા કે એક એક મોઢામાં કરોડ જીભ મૂકવામાં આવે, હા, એક એક મોઢામાં કરોડ જીભ મૂકવામાં આવે, ને એક એક જીભ વડે કરોડ ભાવ સુધી વર્ણન કરવામાં આવે, તો પણ નરકના એક સમયના દુઃખનું વર્ણન થઈ શકતું નથી. એવી જાતિના ભયંકર નરકમાં દુઃખ હોય છે. બસ ત્યાં બે જ શબ્દો ચાલે છે, મારો કાપો, મારો કાપો, મારો કાપો, સિવાય બીજા કોઈ શબ્દો નથી ચાલતા ભાઈ. હા, માંડ માંડ ત્યાંથી તું નીકળીને આવી જગ્યાએ આવ્યો છે, હવે એવી જગ્યાએ જગ્યાના તું પરિણામ નથી કરતો ને, આ વિચાર કરવો જોઈએ ભાઈ. કેમ કે કહ્યું શાસ્ત્રમાં વિધાન છે, ઘણો આરંભ અને ઘણો પરિગ્રહ નરક ગતિના કારણ છે ભાઈ. આ હું અને પછી ત્યાં ગાડી આ હું આ જે હોય છે પેલા બરફને નથી ચાલતા, બરફને પેલું આમ આમ પેલા છીલે છે ને, આમ 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 છોલે ને, બરફ છીલે એમ, બે નારકી પકડી રાખે ને ત્રીજો નારકી શું કરે, આને આમ આમ છીલે, આ તેલમાં પૂરી તળે એમ પકડીને નાખે ને, એ પ્રમાણે કરવામાં આવે છે. પારાવાર દુઃખ છે આ, આ કોથળાની અંદર બાંધીને પછી ટીપવામાં આવે ને, એવી રીતે કરવામાં આવે છે. કોઈ કહે નહીં અમે તો આપઘાત કરીને નીકળી જઈશું ત્યાંથી સોસાઇડ કરીને, અરે ફેસિલિટી છે જ નહીં ત્યાં ગાડી એવી આ, હા, ત્યાં તો શરીરના ટુકડે ટુકડા થઈ જાય, પારાની જેમ છૂટા થઈ જાય, અને પાછા શું થઈ જાય, ભેગા થઈ જાય. આ કે નહીં, આવું હોય કે ના હોય? અત્યારે જે યંગસ્ટર છે ને, જે બિલકુલ બુદ્ધિથી વિચાર કરે કે નહીં આવું હોય, કોને જોયું સ્વર્ગ ને કોને જોયું નરક, તમે જોયું છે? અમારા ત્યાં એક ભાઈ હતા ને પ્રફુલભાઈ, ડિબેટ શિબિર વગેરેમાં ડિબેટ ચાલે, ભાઈ બટુકભાઈ, તો ડિબેટની અંદર એ ભાઈએ ઊભા થઈને એમ કહ્યું કે તમે આવડું મોટું ટામેટું જોયું છે? તો બધાને પૂછ્યું કે પેલા કે ના ના ના, તો કે મેં નથી જોયું. એમ નથી જોયું તો નથી, એમ કોઈ સ્વર્ગ જોયું છે, નરક જોયું છે, નથી જોયું માટે નથી. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હું નથી જોયું માટે, તો એ તર્ક સાચો છે કે ખોટો છે? હે, જે દેખાય જ સાચું, ના દેખાય ખોટું, નથી દેખાતું માટે નથી, તો એવું નથી ભાઈ. આ તે તારા દાદા 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 વડદાદાને જોયા છે, પેઢીના નામ તો 4-5 યાદ છે, એને જોયા છે, તો નથી જોયા તો હતા કે નહીં? તો હતા ને, તર્કથી યુક્તિથી ખ્યાલમાં આવે છે કે હતા, નથી જોયા પણ હતા એ ખ્યાલમાં આવે છે ને, એવી રીતે આ બધું પણ લોજિકથી ન્યાયથી વાત બેસે છે. કેમ? કેમ કે કોઈ વ્યક્તિ એક વ્યક્તિનું મર્ડર કરે, ખૂન કરે, તો તમારી નાઇરોબીની કોર્ટમાં શું સજા છે? એક વ્યક્તિ એકનું મર્ડર કર્યું અને બીજી વ્યક્તિએ 1,000 વ્યક્તિનું મર્ડર કર્યું, તો મેક્સિમમ કોર્ટમાં કઈ સજા હોય છે? ફાંસીની સજા હોય છે ને. તો એકે ખૂન કર્યું એને પણ ફાંસી, અને એક બીજા વ્યક્તિએ 1,000 માણસનું મર્ડર કર્યું એને પણ ફાંસી, તો ન્યાય કહેવાય કે અન્યાય કહેવાય? અન્યાય કહેવાય ને, કેમ કે 1,000 માણસનું મર્ડર કર્યું એને સજા વધારે થવી જોઈએ. પણ અહીંના ન્યાયાલયોની અંદર એવી વ્યવસ્થા છે નહીં, એ ન્યાયાલયની વ્યવસ્થા પ્રકૃતિમાં છે, કુદરતની અંદર એવી વ્યવસ્થા છે કે જીવ જેવા પરિણામ કરે એવી જાતિનો હિસાબ કિતાબ ભોગવવો પડે છે ભાઈયા. ગુરુદેવજીના પ્રવચન બધું આવે છે, આ ખ્યાલ આવે છે કે નહીં? બધી સ્પષ્ટતાઓ થઈ ગયેલી છે આ પ્રમાણે. આ અને ભોગવવા પડે પછી આ. શ્રીમદજીએ તે ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં મોહના મહિમા ખૂબ લખ્યું છે. હા, સ્ત્રી પુત્ર કુટુંબના અર્થે નરકમાં જવાના પાપ ઉપજાવે, પોતાના માટે નહીં, સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર માટે એવી જાતિના પાપ કરે કે એ ભોગવવા માટે પોતે ક્યાં જાય, પોતે નરકમાં જાય, એના માટે પોતે પાપ કરી નરકમાં જાય. બોલો, આ મોહનો મહિમા આ એ બતાવે છે. એ પ્રમાણની બહાર છે કે પ્રમાણની અંદર? બોલો, પ્રમાણની બહાર છે. આવું છે ભાઈ, જુઓ. આપણો ધર્મ છે ને, એ કોઈ ખાલી ક્રિયા કરે કે માળા ફેરવી દીધી ને ઉપવાસ કરી દીધા ને વ્રત કરી દીધા ને મંદિર બનાવી દીધું ને દાન દઈ દીધું ને ધર્મ થઈ ગયું, એવું ધર્મનું સ્વરૂપ નથી. બે વાર યાત્રા કરી આવ્યા અને ધર્મ થઈ ગયું એવું નથી. બિલકુલ બુદ્ધિથી વિચારવાનો, તર્કથી, યુક્તિથી, લોજિકથી વિચારીને આ આ સ્વીકારવાનો ધર્મ છે ભાઈયા. અને સમજો ગુરુદેવશ્રીના પ્રતાપે આજે યુવાનોમાં ધર્મના સંસ્કાર રેડવાનો જબરજસ્ત કહેવાય ને, એક એને શું કહો છો તમે, જોર ચાલે છે જબરજસ્ત, એ પ્રમાણનો કહેવાય ને ફ્લડ કહેવાય કે શું કહેવાય, હા પ્રવાહ જોરદાર ચાલે છે આ. હા હા, તો એ કહે છે કે પહેલાં તો એવું હતું ને, માણસ ગરડો થઈ જાય એટલે જ પ્રવચનમાં જવાય ને પછી જ યાત્રા કરવાની હોય. પહેલાં થાય, આજે તમે દિવાળીના ટાઈમે કે બીજા ટાઈમે જોજો, શિખરજી વગેરે કે યાત્રાના સ્થળોમાં જોજો તો યંગસ્ટરના ઢગલે ઢગલા જોવા મળશે. હા, જગ્યા નહીં મળે. શા માટે? કે બધા સમજે છે કે નહીં ભાઈ આ. અને એક વાત સીધી સમજો, ધર્મ તો યુવાનીમાં કમાવાની મોસમ છે. ધર્મ યુવાનીમાં કમાવાની મોસમ છે. યુવાનીમાં કમાયા હશો ને તો ગળપણમાં વાગોડવા થશે. આ પશુ ઢોર હોય છે ને, એ દિવસે શું કરે છે? ખાય. દિવસે ખાય ખાય ને, અંદર બધું સ્ટોર કરે, અને પછી રાતે બેઠા બેઠા શું કરે છે? વાગોડે, અંદરથી બહાર લાવે ને વાગોડે. ખાય પછી વાગોડે, વાગોડે એટલે સવારે મીઠું દૂધ આપે. ખાય જ નહીં તો, ખાય નહીં તો વાગોડશે ક્યાંથી? અને વાગોડશે નહીં તો દૂધ ક્યાંથી આપશે? પણ વાગોડવાનું ક્યારે બની શકે હરીશભાઈ? ક્યારે બની શકે દીપકભાઈ? ખાધું હોય તો વાગોડાય ને. એમ કહે છે, અત્યારે યુવાની અવસ્થામાં આપણા છોકરાઓ કદાચ ન આવતા હોય તો જેમ સ્કૂલમાં પહેલો નંબર લાવીશ તો તને મોબાઈલ લઈ આપીશ 10,000નો, તને એક સાયકલ લઈ આવીશ, તને કાર લઈ આપીશ, કેવી એને લાલચ આપીએ છે. એમ આ ધર્મના વાત સાંભળવા માટે, મંદિરે આવવા માટે, જીનવાણીનું શ્રવણ કરવા માટે તું આવીશ ને 10 દિવસ, તો તને સુંદર આવી તને એને તેને જ ગમ સાયકલ લઈ આપીશ કે સ્કૂટર જે કાંઈ હોય. એ પ્રલોભનના બહાને એને આ માર્ગમાં જોડશો તો આપણું ઘડપણ પણ ત્યારે સુધરશે, નહીં તો ઘડપણમાં અભક્ષ ખવડાવશે. તે જિંદગી આખી નથી ખાતું ને, એ તને ખવડાવશે. ખ્યાલ આવે છે કે નહીં? તારે તારું ઘડપણ સુધારવું હોય ને તો પણ આ છોકરાઓને માર્ગે લગાવજે ભાઈ તારે. આ તો એ કહે છે, યુવાની અવસ્થામાં નાખ્યું હશે તો ઘડપણમાં ઇન્દ્રિયો કામ નહીં કરે ને, કાને નહીં સંભળાય, આંખે નહીં દેખાય, પણ નાખેલો છે તો બેઠા બેઠા વાગોળવા થશે. નહીં નાખેલું નહીં હોય તો શું થશે? એમ પેલી કાલે વાત કરી ને, પેલા બાપુજી બાજુ બાજુમાં બેઠે લાકડી લઈને, લાકડી કોને મારી? ઊંઘી ગયા તો પંડિતજીને લાકડી મારી, એવી સ્થિતિ થઈ જાય. નહીં તો કેવું થાય? આખો દિવસ બસ હાય 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 ધંધાની હોય ને, પછી બીમાર હોસ્પિટલમાં દાખલ થઈ જાય, પછી ઘેર હોય, હમ 3-4 છોકરા હોય તો પૂછે કે પેલો ક્યાં છે? કે બાપુજી આ રહ્યો ને તમારી સામે. કે બીજા નંબરનો ક્યાં છે? બાપુજી આ રહ્યો ને. ત્રીજો ક્યાં છે? કે બાપુજી આ રહ્યો ને. કે ચોથો ક્યાં? પાછળ ઊભો ને. કે ચાર અહીંયા છો તો દુકાન પર કોણ છે? આવી સ્થિતિ થાય. બોલો, કેમ કે એ બાપા એ શેની શોધમાં હશે કે દુકાને કોણ છે? બોલો વ્યા, હા એ બીજા કોઈ બાપાની વાત નથી. સમજાય છે કે નહીં? હા હા, જુઓ ભાઈ. અને બીજો ભાઈ, વધારે આવીનો કોઈ ભરોસો છે? ગડપણ આવશે એની કોઈ ગેરંટી છે? હે, જુઓ તમારા નાઈરોબીનું તો એટલું પુણ્ય છે, બાકી વર્લ્ડમાં કેટલાય દેશો છે ને બીજા, એમાં દેશ સાચા શું કહેવાય, જિન મંદિર છે. એ જિન મંદિર તો અમુક લિમિટેડ દેશોની અંદર જ આવા જિન મંદિર જોવામાં આવે છે ને. જુઓ આગળ છે, ક્ષાયોપશમિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? આગળ વધતા જઈએ છીએ આપણે. ઔપશમિકના હતા 2, ક્ષાયિકના કેટલા થયા? 9. તો કુલ કેટલા થઈ ગયા? 11. 2 ને 9 11 થયા ને. હવે આગળ, ક્ષાયોપશમિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? તો ક્ષાયોપશમિક ભાવના 18 ભેદ છે. તો કેટલા થઈ ગયા? કુલ 11 ને 18 29, કુલ 53 થશે. કુલ કેટલા થવાના? 53. તો 2 વત્તા 9 11, 11 પ્લસ 18 29 થયા ને. તો જુઓ જરા, ક્ષાયોપશમિક ભાવના કેટલા ભીત છે, કયા કયા? તો 18 ભીત છે. તો પહેલું છે 3 દર્શન, એટલે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. પછી છે 4 જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપ્રિય જ્ઞાન, 4 જ્ઞાન. પછી છે 3 અજ્ઞાન, કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન, કુઅવધિ જ્ઞાન. પછી છે પાંચ લબ્ધિ, જેમ ઉપર પેલો મધ્યો ને ક્ષાયિક દાન લાભ ભોગ, એમાં આમાં ક્ષાયોપશમિક લાગુ પડી જશે. ક્ષાયોપશમિક દાન, ક્ષાયોપશમિક લાભ, ક્ષાયોપશમિક ભોગ, ક્ષાયોપશમિક ઉપભોગ, ક્ષાયોપશમિક વીર્ય. તો કેટલા થઈ ગયા જુઓ, ત્રણ, નીચે ચાર આવ્યા, ત્રણ દર્શન, ચાર જ્ઞાન, ત્રણ ને ચાર સાત, સાત ને ત્રણ અગિયાર દસ, દસ ને પાંચ લબ્ધિ કેટલા થયા પંદર. કેટલા બાકી રહ્યા, ત્રણ રહ્યા ને, અઢારમાં ત્રણ બાકી રહ્યા. એને નીચે લખ્યું ત્રણ એક 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 છે એટલે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, પછી શું છે ક્ષાયોપશમિક ચારિત્ર, અને પછી છે દેશ સંયમ. બરાબર, તો હવે જરા જોઈએ આને, સમજો. જે કરમ પકડ્યા ને આપણે જ્ઞાનાવરણ દર્શનાનુમોહની અંતરાય, એની સાથે જરા આને ગોઠવણી કરતા જઈએ છીએ આપણે. બરાબર, તો પહેલું છે ત્રણ દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. તો ત્રણ દર્શન છે ને એ કયા કર્મ સાથે રિલેટેડ છે, કયા કર્મ સાથે? જ્ઞાનાવરણ દર્શનાનુમોહની અંતર કયા કર્મ સાથે? દર્શનાવરણ કર્મ સાથે. બરાબર, દર્શનાવરણ કર્મ સાથે. પછી ચાર જ્ઞાન, જ્ઞાનાવરણ સાથે. પછી ત્રણ અજ્ઞાન, એ પણ જ્ઞાનાવરણ સાથે. જ્ઞાન કે અજ્ઞાન એ બધું રિલેટેડ કોની સાથે છે? જ્ઞાનાવરણ સાથે. પછી શું આવ્યું? પાંચ લબ્ધિ, તો એ અંતરાય કર્મ સાથે. અંતરાય કર્મ સાથે. હવે કયું કર્મ બાકી રહ્યું? મોહનીય. મોહનીયના કેટલા ભેદ? બે. તો હવે પકડો, હવે નીચે આવો. સાયુપસમિક સમ્યક્ત્વ એ કયા કયા સાથે? દર્શન મોહનીય સાથે. સમ્યક્ત્વ આવ્યું ને, સાયુપસમિક સમ્યક્ત્વ એ દર્શન મોહનીય સાથે રિલેટેડ. પછી શું આવ્યું? સાયુપસમિક ચારિત્ર, અને પછી છે દેશ સંયમ. સાયુપસમિક ચારિત્ર અને દેશ સંયમ એ બંને છે એ ચારિત્ર મોહનીય સાથે રિલેટેડ છે. મોહનીય એ મોહનીયમાં પણ ચારિત્ર મોહનીય. બરાબર, ફરીથી સમજો, છેલ્લા ત્રણ છે ને એ સાયુપસમિક સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક ચારિત્ર અને દેશ સંયમ એ ત્રણે મોહનીય સાથે રિલેટેડ છે. મોહનીયના કેટલા ભેદ છે? બે, દર્શન અને ચારિત્ર. એમાં જે પહેલું છે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ એ દર્શન મોહનીય સાથે રિલેટેડ છે, અને બીજા જે બે છે ક્ષાયોપશમિક ચારિત્ર અને દેશ સંયમ એ શેની સાથે રિલેટેડ છે? ચારિત્ર મોહનીય સાથે રિલેટેડ છે. બરાબર, આ કર્મની તરફથી જોયું આપણે. શેના તરફથી જોયું? કર્મની તરફથી. ફરીથી ત્રણ દર્શન એ કયા કર્મ સાથે? દર્શનાવરણ. હવે આમાં તમારે લગાવવાનું દર્શનાવરણ, એટલે દર્શનાવરણના ક્ષયોપશમ સાથે. કેમ કે આ કયા ભાવ ચાલે છે? ક્ષયોપશમ. ઉપર જે નવ હતા ને એમાં જ્ઞાનાવરણના ક્ષય સાથે, દર્શનાવરણના ક્ષય સાથે. દર્શનાવરણ તો બોલ્યા પણ એમાં ક્ષય, પણ આ ક્ષયોપશમની વાત ચાલે છે. એટલે શું બોલવાનું હવે આગળ આપણે એડ કરતા જઈએ છીએ. ત્રણ દર્શન કયા ગુણ સાથે, કયા કર્મ સાથે? દર્શનાવરણના ક્ષયોપશમ. ચાર જ્ઞાન જ્ઞાનાવરણના ક્ષયોપશમ સાથે. ત્રણ અજ્ઞાન જ્ઞાનાવરણના ક્ષયોપશમ સાથે. પછી પાંચ લબ્ધિ અંતરાયના ક્ષયોપશમ સાથે. પાંચ લબ્ધિ અંતરાયના ક્ષયોપશમ સાથે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, બોલો બોલો બોલો, દર્શન મોહનીયના ક્ષયોપશમ સાથે. દર્શન મોહનીયના ક્ષયોપશમ સાથે. અને ક્ષાયોપશમિક ચારિત્ર અને દેશ સંયમ એ ચારિત્રમોહના ક્ષયોપશમ સાથે. થોડુંક કદાચ થોડુંક ટફ લાગ્યું હશે, પણ એવું ટફ નથી. તમને આમ થોડીક આમ ખ્યાલ આવે, ભાવ તો પકડાઈ ગયો, શબ્દો જરા આમ વારી ઘડી પેલા મોઢે ન ચડાવે એવું લાગ્યું હશે. પણ જેમ પેલું કર્મ તો તમારે એ ચાર બસ પકડી રાખવાના છે, અને ક્ષાયિક ભાવ આવે તો ક્ષય સાથે રિલેટેડ, ક્ષયોપશમ આવે તો ક્ષયોપશમ સાથે, એટલું જોડતા રહેવાનું છે એની સાથે. બરાબર, હવે જુઓ, હવે જોજો જરા ધ્યાનથી આ કર્મની વાત કરીને હવે સામે આત્માના ગુણો પકડતા જાઓ. તો કર્મ તરફથી વાત કરી, ત્રણ દર્શન એ કયો ગુણ આત્માનો? દર્શન ગુણ. જે આનંદ દર્શન, આનંદ જ્ઞાન, આનંદ સુખ ને આનંદ વીર્ય કયા હતા ને, બરાબર છે? તો એ કહે છે ત્રણ દર્શન, તો આત્માનો કયો ગુણ? દર્શન નામનો ગુણ. પછી ચાર જ્ઞાન, કયો ગુણ આત્માનો? જ્ઞાન ગુણ. ત્રણ અજ્ઞાન, આત્માનો કયો ગુણ? જ્ઞાન ગુણ. જ્ઞાન ગુણ, બરાબર છે? પછી પાંચ લબ્ધિ, આત્માનો વીર્ય ગુણ. વીર્ય ગુણ. પછી નીચે આવો, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, આત્માનો શ્રદ્ધા ગુણ. મોહનીયના બે ભેદ પડ્યા ને, શ્રદ્ધા ગુણ. અને ક્ષાયોપશમિક ચારિત્ર અને દેશ સંયમ, કયો ગુણ? चारित्र गुण, ख्याल आवे चारित्र गुण, आत्मा नो कयो गुण चारित्र गुण। केम के जो भाई शू से कि आ वस्तु तो बिल्कुल आम कहवाय ने जेम बाड़क ने गड़थूली में होवू जोईए जेम कहवाय छे ने अंदर में, आ तो बिल्कुल अंदर में ठसी जवी जोईए बात। आ चार पांच गुणों ने खास समझवाना छे, चार पांच गुण से, एक ज्ञान गुण, एक दर्शन गुण, ज्ञान गुण, पछी पकड़ा जो क्रम थी ज्ञानावन दर्शनामां, एक दर्शन गुण, ज्ञान गुण, पछी त्रीजो आवे एटले बे पकड़वाना है, एमां दर्शन अने ज्ञान, पछी श्रद्धा गुण अने चारित्र गुण, अने पछी वीर्य नामनो गुण छे, वीर्य नाम। बस आटलू तमे खास याद राखवानुं छे, केम जे भगवाने अनंत दर्शन, अनंत ज्ञान, अनंत सुख ने अनंत वीर्य कहे ने, तो अनंत सुख में बे पकड़वाना छे, अनंत सुख में बे पकड़वाना, श्रद्धा ने चारित्र नामनो गुण। तो बोलो कोण बोलशे पांच गुणों, बोलशे प्रफुल्ल भाई पांच गुणों आत्माना जे पकड़वाना छे एमां, बोलो कोण बोलशे, बोलशो श्रेयस भाई बोलो। हाँ फाइन, दर्शन ज्ञान, दर्शन ज्ञान पछी श्रद्धा चारित्र अने वीर्य, बराबर है, बोलो दीपक भाई, सरस, दर्शन ज्ञान श्रद्धा चारित्र ने वीर्य, बोलो बटुक भाई, सरस, हाँ अने वीर्य, बोलो हवे बराबर से। केम कि आ समझो ने तो तमारे एकदम बिल्कुल घणू हलकू थई जशे पछी। हवे जो दर्शननी सामे दर्शनावरण करम, ज्ञान गुणनी सामे ज्ञानावरण करम, श्रद्धानी साथे दर्शन मोहनीय करम, पछी चारित्रनी साथे चारित्र मोहनीय करम, अने वीर्यनी सामे अंतराय करम, थई गयुं ने बराबर। हवे जोजो जरा समता जोजो, आ अत्यारे आपणे कया भावोनी चर्चा करी रह्या छीए, क्षायोप शमिक भावनी। तो आत्माना आ केटला गुणो पकड्या, पांच पकड्या, दर्शन ज्ञान श्रद्धा चारित्र अने वीर्य। तो आ पांच गुण पकड्या ने, तो आ पांचेय गुणनी जे पर्याय थाय छे, पर्याय ए क्षयोपशम रूप दशा छे। केवी दशा छे? क्षयोपशम। ऊपर जे पेला भावो हता ने एमां पांचेय गुणोमां क्षय मतलब अनंत प्रगट थई गयुं हतुं, तो क्षय रूप सामे दशा हती। अहींया आ आत्माना गुणोनी पर्याय जे प्रगट थाय छे क्षयोपशम रूप छे, क्षयोपशम रूप छे। अर्धू खुल्लू ने अर्धू बंद जे कह्युं हतुं ने, तो क्षयोपशम रूप दशा छे। तो सामे एक कर्ममां पण क्षयोपशम लेवो, बराबर छे, आ गुणोनी पर्याय क्षयोपशम रूप। तो सामे कर्ममां पण ज्ञानावरणनो क्षयोपशम, दर्शनावरणनो क्षयोपशम, पछी हाँ पछी पकड़ो श्रद्धानी सामे दर्शन मोहनीयनो क्षयोपशम। बस ए बेमां थोड़ुं विचारवानुं छे, दर्शन मोहनीय पहला पकड़ो, पछी चारित्र मोहनीय, दर्शन मोहनीयनो क्षयोपशम, पछी चारित्र मोहनीयनो क्षयोपशम, पछी अंतराय, अंतराय कर्मनी वात चाले छे, कर्म बोलता होय वखते वीर्य नहीं बोलवानुं, कर्म बोलता वखते शुं बोलवानुं अंतराय, अने आ बाजु जीवना बोलता होय वखते वीर्य गुण आवशे, बराबर ने। हाँ हाँ जुओ जुओ, हजू हजू एक छे अपनी पास बे त्रण मिनिट, एकदम सरल हजू करूँ, तमने भूल ना पड़े। ज्ञानावरणनी सामे तो बिल्कुल गोठवाई जाए, ज्ञान गुण क्या तकलीफ क्या पड़ी जाए, के वधारे तमारे एकदम फोकस करवानो। हाँ ज्ञानावरणनी सामे तो ज्ञान गुण गोठवाई जाए, दर्शनावरणनी सामे दर्शन गुण पण गोठवाई जाए। हवे मोहनीय बे भेद आवे ने, तो दर्शन मोहनीय बोलो ने एनी सामे श्रद्धा गुण गोठववानो छे। ए आ कर्मनुं नाम अलग पड़े छे अने आ बाजु गुण अलग पड़े छे। दर्शन मोहनीयनी सामे गुण कयो आवशे? श्रद्धा। चारित्र मोहनीयमां प्रॉब्लम नथी पाछो, चारित्र मोहनीय तो चारित्र गुण एमां प्रॉब्लम नथी। अने छेल्ले कयो आव्यो? अंतराय कर्म। तो आ बाजु कयो गुण? वीर्य गुण। तो पांचमांथी सेमां समझवानुं छे खास? बेमां, बेमां कयां बेमां? दर्शन मोहनीय अने छेल्लू अंतराय, दर्शन मोहनीय अंतरायमां समझवानुं छे। दर्शन मोहनीय लईए तो सामे आत्मानो कयो गुण लेवानो छे? श्रद्धा। अने अंतराय लईए तो कयो गुण लेवानो छे? वीर्य। अने कया त्रणमां कॉमन सीधू थई जाय छे? कया त्रणमां कॉमन थई जाय छे? ज्ञानावरणमां ज्ञान गुण, दर्शनावरणमां दर्शन गुण, चारित्र मोहनीयमां चारित्र गुण। बस पेला बे रही गया, दर्शन मोहनीयमां श्रद्धा अने अंतरायमां वीर्य गुण। बोलो हवे, हा थोड़ू खुलतू जाय छे ने वधारे एकदम? हा 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 जो एक मिनिट जरा जुओ, हवे त्रण दर्शन, चक्षु दर्शन, अचक्षु दर्शन, अवधि दर्शन, एक केवल दर्शन छूटी गयु, ये ऊपर क्षायिक भाव में चालू गयु। केवल दर्शन छूट्यू ने चार भेद से एमांथी केवल दर्शन ऊपर चालू गयु, क्षायिक भाव में गयु। पछी केम के तमे जोशो ने चार्ट में जोशो तो बधा आ प्रभेद ख्याल आवशे, आजे तमे जोजो एटले ख्याल आवशे, अने काई प्रश्न थाय तो पछी काले पूछजो, तमे जोशो एटले ख्याल आवशे। त्रण दर्शन चक्षु अचक्षु अवधि अने केवल दर्शन, चार भेद से आम नौ बतावे से, पांच निंद्राना पण भेद आवे छे, पण एने गौण रूप में करीने चाले छे, एने अत्यारे विशेष हाईलाइट करवानी जरूर नथी अत्यारे आपणे। एटले तो जुओ चार ज्ञान मति श्रुत अवधि मन पर्यन, तो ज्ञान ना पांच भेद से, पांचमू केवल ज्ञान रही गयु, केवल ज्ञान क्या गयु ऊपर क्षायिक में गयु, बराबर। त्रण अज्ञान ने पण मूकी दो हमणा, कुमति कुश्रुत अवधि, बराबर, एने पण बाजू में मूकी दो हमणा। पछी आवी पांच लब्धि, सार्वसमिक दान लाभ भोग उपभोग अने वीर्य, तो ऊपर जे आव्यु ने एक क्षय रूप आव्यु, ऊपर आव्यु क्षय रूप आव्यु, अने अहीं आव्यु क्षयोपशम रूप आव्यु, अहीं क्षयोपशम रूप आवी गयु, बराबर। पछी आव्यु क्षायोपशमिक सम्यक्त्व, एनी जगह ऊपर हतुं क्षायिक सम्यक्त्व हतुं, अहींया छे क्षायोपशमिक चारित्र, तो ऊपर केवुं छे क्षायिक चारित्र, अने आ देश संयम, तो आ बे भेद पाड़वानी ऊपर जरूर रहती नथी, केम के ऊपर तो पूर्ण शुद्ध थई गयु छे, अहींया आ साधक दशा छे एटले अलग अलग गुणस्थान में अलग अलग प्रकारनुं चारित्र जोवामां आवे छे, एटले एना बे भेद पाड़वामां आव्या छे, जेनी विस्तारथी चर्चा आपणे काले करीशुं। थोड़ीक गुणस्थानना माध्यमथी समझावीश क्षायोपशमिकनुं रूप, एटले तमने एकदम हजू आना करता थोड़ू लाइट ईजी थई जशे, अरे आगळना भावने समझवामां पण बहु आनंद आवशे, अरे जरूर पड़शे तो आपणे आना पछीनो एक चार्ट थोड़ो गुणस्थानवाळो बतावीशुं अहीं आगळ बोर्ड उपर, एटले तमारे एकदम वधारे सरळ थई जशे। अने पछी छेल्ले पांच भावनो एक चार्ट बनावी दईशुं, એટલે બધું કાંઈ બાકી નહીં રહે પછી, બરાબર છે।
सुन चेतन चतुर सुजान अब मन लाओ जिन वाणी, सुन चेतन चतुर